એકત્ર જ્ઞાન ગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા ગ્રંથની ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેણે એમ કે ફક્ત એક ધર્મ પર જ નહીં પણ આખી પશ્ચિમી સંસ્કૃતિ અને આપણી નૈતિક વિચારધારા પર બહુ ઊંડી અસર છોડી છે. તોરા આ યહૂદી ધર્મનો મૂળ ગ્રંથ છે પણ એનો પ્રભાવ ખરેખર ઘણો વ્યાપક છે.
બિલકુલ. અને રસપ્રદ વાત એ છે કે મતલબ હજારો વર્ષો વીતી ગયા પણ આ ગ્રંથ આજે પણ એટલો જ મહત્વનો લાગે છે.
સાચી વાત છે.
આ કોઈ શું કહેવાય સુકા ધાર્મિક નિયમોનો સંગ્રહ નથી ફક્ત. સાચું કહું તો આ તો માનવ અસ્તિત્વના મૂળભૂત સવાલો સાથેની એક મથામણ છે.
જેમ કે
આપણો હેતુ શું છે, સાચો ન્યાય એટલે શું, સારો સમાજ કેવી રીતે બને, ઈશ્વર સાથે આપણો સંબંધ કેવો હોઈ શકે. આ તો એક રીતે જુઓ તો સમાજ અને આપણા આધ્યાત્મિક જીવન માટેની એક બ્લુપ્રિન્ટ જેવો છે અને એ સતત નવા અર્થઘટન માટે આપણને પ્રેરણા આપે છે.
બરાબર.
હવે સવાલ એ થાય કે આ અદ્ભુત ગ્રંથ આવ્યો ક્યાંથી? પેલી પરંપરાગત માન્યતા છે જે યહૂદી અને ખ્રિસ્તી ધર્મમાં સદીઓથી ચાલે છે એ તો બહુ જ એમ કે દ્રઢ છે.
હા, પેલી મૂસાવાળી વાતને.
હા, એ મુજબ ઈશ્વરે પોતે સિનાઈ પર્વત પર મૂસાને આ બધું જ્ઞાન આપ્યું અને મૂસાએ એને શબ્દે શબ્દ લખી લીધું. એને તોરા મીન હાશામાઈમ કહે છે, એટલે કે સ્વર્ગમાંથી આવેલી તોરા. આ દૃષ્ટિકોણ એને પરમ પવિત્ર માને છે, દૈવી અધિકાર આપે છે અને મૂસા જે ઈશ્વર સાથે સીધી વાત કરી શકતા હતા એમને આ માટે શ્રેષ્ઠ માધ્યમ ગણવામાં આવ્યા છે.
હા, અને એ માન્યતાનો પ્રભાવ તો આજે પણ દેખાયા જ છે. પણ છેલ્લા શું કહેવાય 201 વર્ષોમાં વિદ્વાનોએ એક અલગ દૃષ્ટિકોણ પણ વિકસાવ્યો છે.
પેલો ડોક્યુમેન્ટરી હાઇપોથેસિસ વાળો.
હા, નામ થોડું ભારેખમ છે પણ વિચાર રસપ્રદ છે. એ લોકો કહે છે કે તોરા કોઈ એક વ્યક્તિએ નથી લખી, પણ સદીઓ દરમિયાન જુદા જુદા સમયે જુદી જુદી જગ્યાએ અલગ અલગ લેખકો અને સંપાદકોના વિચારો અને લખાણો ભેગા થઈને આ ગ્રંથ બન્યો છે. જાણે એમ કે અલગ અલગ સંગીતકારોએ ભેગા મળીને એક મોટી સિમ્ફની બનાવી હોય.
બરાબર કહ્યું. અને આનો અર્થ એવો બિલકુલ નથી કે એની પવિત્રતા ઓછી થઈ જાય છે. ઘણા લોકો માટે તો આ સમજણ એને વધુ સમૃદ્ધ બનાવે છે.
કેવી રીતે?
કારણ કે આ વિવિધ લેખકો, જેમાં પ્રબોધકો હશે, પુરોહિતો હશે, શાસ્ત્રીઓ, કદાચ દરબારના ઇતિહાસકારો, જ્ઞાની શિક્ષકો, એ બધા ફક્ત લખનારા નહોતા.
અચ્છા.
એ લોકો તો પ્રાચીન ઇઝરાયલના ઊંડા અનુભવો, એમની શ્રદ્ધા, એમના સંઘર્ષો, પેઢીઓથી ચાલતી આવતી વાતો, એ બધાના રક્ષક અને દુભાષ્યા હતા. એમનું કામ હતું આ જીવંત અનુભવોને આવનારી પેઢીઓ માટે શું કહેવાય શાશ્વત જ્ઞાનમાં ફેરવવાનું.
એટલે જ એમાં આટલી બધી વિવિધતા છે. ઇતિહાસ, કાયદો, કવિતા.
બરાબર. બધું એક સાથે મળે છે જેથી અલગ અલગ પરિસ્થિતિઓમાં માર્ગદર્શન મળી રહે.
તો આટલા બધા સ્તરો અને અલગ અલગ અવાજોવાળા ગ્રંથનો મુખ્ય હેતુ શું ગણાય? સરળ શબ્દોમાં કહીએ તો.
સરળ શબ્દોમાં તોરાહ આપણને દુનિયા અને માણસની શરૂઆતની વાત કહે છે અને ખાસ કરીને ઇઝરાયેલના લોકોની ઉત્પત્તિ અને ઈશ્વર સાથેના એમનો ખાસ કરાર આધારિત સંબંધને સમજાવે છે.
પણ એ ફક્ત ઇતિહાસ નથી, ખરું ને?
ના, બિલકુલ નહીં. એમાં જીવન જીવવા માટેના નિયમો છે, સિદ્ધાંતો છે, નૈતિક માર્ગદર્શન છે. અને એ ફક્ત પ્રાચીન ઇઝરાયેલીઓ માટે જ નહોતું. દરેક પેઢી, દરેક વ્યક્તિ જે અર્થપૂર્ણ જીવન અને ન્યાયી સમાજ શોધે છે એના માટે છે.
અને એની કથા તો ખરેખર એક મહાકાવ્ય જેવી છે. શરૂઆત થાય છે સૃષ્ટિની રચનાથી.
હા, શૂન્યમાંથી સર્જન, અંધકારમાંથી પ્રકાશ, પછી આદમ અને ઈવ, માનવતાની શરૂઆત અને એમની પહેલી ભૂલો,
કેઇન અને આબેલનો સંઘર્ષ, નોહા અને પેલો જળપ્રલય, આ બધી વાર્તાઓ આપણને માનવ સ્વભાવ વિશે ઘણું શીખવે છે. પસંદગીની સ્વતંત્રતા, એના પરિણામો.
બરાબર. પછી કથા એક પરિવાર પર કેન્દ્રિત થાય છે, અબ્રાહામ, જેને ઈશ્વર બોલાવે છે એક નવું રાષ્ટ્ર બનાવવા માટે. એમની સાથે કરાર થાય છે, વચનો અપાય છે
અને એ વારસો પછી એમના દીકરા આઇઝેક અને પૌત્ર જેકબ સુધી પહોંચે છે.
હા, જેકબ, જેનું નામ પછી ઇઝરાયલ પડે છે. એના 12 દીકરાઓ ઇઝરાયલના 12 કુળોના પૂર્વજ બને છે.
અને પછી આવે છે જોસેફની પેલી નાટકીય વાર્તા. ભાઈઓ ઈર્ષામાં એને ગુલામ તરીકે વેચી દે છે.
પણ અંતે એ ઇજિપ્તમાં ખૂબ શક્તિશાળી બને છે અને આ વાર્તા દ્વારા જ ઇઝરાયલીઓ ઇજિપ્ત પહોંચે છે.
જ્યાં શરૂઆતમાં તો સારું હોય છે પણ પછી એ લોકો ગુલામ બની જાય છે.
અને આ ગુલામી જ તોરાહની સૌથી મહત્વની ઘટના પેલી નિર્ગમન એક્ઝોડસ માટેની ભૂમિકા બાંધે છે.
હા, મૂસાના નેતૃત્વ હેઠળ ઈશ્વર એમને ચમત્કારિક રીતે છોડાવે છે, લાલ સમુદ્ર પાર કરાવે છે, એ તો અદ્ભુત છે.
ખરેખર પછી સિનાઈ પર્વત પર એમને 10 આજ્ઞાઓ અને બીજા કાયદાઓ મળે છે જે એક નવા સમાજનો પાયો નાખે છે.
પણ સફર ત્યાં પૂરી નથી થતી. પેરું 40 વર્ષનું રણમાં ભટકવાનું,
હા, અરણ્ય ભ્રમણ, શ્રદ્ધાની કસોટીઓ અને છેવટે મૂસાનું મૃત્યુ, જ્યારે પ્રજા વચનબદ્ધ ભૂમિના દરવાજે ઊભી છે. આખી તોરા આ વિશાળ કથાને 5 પુસ્તકોમાં વણી લે છે.
ચાલો તો આ 5 પુસ્તકો પર એક નજર કરીએ. પણ આમ પાઠ્યપુસ્તકની જેમ નહીં, પણ એમાં જે મુખ્ય વિચારો છે એને સમજવાનો પ્રયાસ કરીએ. પહેલું પુસ્તક ઉત્પત્તિ, જેનેસિસ. હિબ્રુમાં બેરેશિત, શરૂઆતમાં.
પાયો નાખે છે.
હા, સૃષ્ટિની રચના, 7 દિવસ, વ્યવસ્થા અને છેલ્લે સેબેથ, એટલે કે આરામનો દિવસ. અને પેલો મહત્વનો વિચાર, મનુષ્ય ઈશ્વરના સ્વરૂપમાં બન્યો છે. આનો અર્થ શું? દેખાવની વાત છે?
કદાચ એનાથી પણ વધુ ઊંડું. મને લાગે છે કે માનવ ગૌરવ અને જવાબદારીની વાત છે. આપણે ફક્ત પશુઓ નથી, આપણામાં કંઈક દૈવી અંશ છે.
એટલે કે સર્જન કરવાની, નૈતિક નિર્ણયો લેવાની ક્ષમતા.
હા, અને સંબંધો બાંધવાની ક્ષમતા. પણ ઉત્પત્તિ એ પણ બતાવે છે કે આપણે ભૂલો પણ કરીએ છીએ. આદમ ઈવ, કેઈન આબેલ, નૂના સમયનો ભ્રષ્ટાચાર, આ બધી કથાઓ આપણને સ્વતંત્ર ઈચ્છા અને એના પરિણામોની જટિલતા બતાવે છે.
અને પછી પેલા પિતૃઓની કથાઓ, અબ્રાહમ, આઇઝેક, જેકબ, જોસેફ.
હા, એમાં શ્રદ્ધા, સંઘર્ષ, કુટુંબના સંબંધો અને ઈશ્વરની યોજના કેવી રીતે અણધારી રીતે કામ કરે છે એ બધું દેખાય છે. એટલે આ પુસ્તકનો મુખ્ય હેતુ તોરાની બાકીની કથા માટે સ્ટેજ તૈયાર કરવાનો છે, ઈશ્વર અને માનવ વચ્ચેના કરારની શરૂઆત કરવાનો.
બીજું પુસ્તક નિર્ગમન, એક્સોડસ. હિબ્રુમાં શેમોત, નામો. આ તો એમ કે ઇઝરાયલ રાષ્ટ્રની ઓળખની મુખ્ય ઘટના છે ને, ગુલામીમાંથી મુક્તિ.
બિલકુલ. અહીં મૂસા મુખ્ય પાત્ર તરીકે સામે આવે છે. પેલી 10 વિપત્તિઓ, પાસ્કા પર્વની સ્થાપના જે આજે પણ યહૂદીઓ ઉજવે છે, લાલ સમુદ્રનું 2 ભાગમાં વહેંચાવવું, આ બધું મુક્તિની એકદમ નાટ્યાત્મક ગાથા છે.
પણ મુક્તિ મળી ગઈ પછી શું? અહીં જ પેલી સિનાઈ પર્વતવાળી વાત આવે છે નહીં?
હા, એ જ સિનાઈ પર્વત પરનું પ્રગતિકરણ.
હા, એ તો ક્લાઇમેક્સ જેવું છે. ત્યાં ફક્ત 10 આજ્ઞાઓ નથી મળતી, પણ એક નવા સમાજ માટે કાયદાઓનું આખું માળખું મળે છે. ન્યાય, પૂજા, સામાજિક સંબંધો, બધું જ.
બરાબર.
પણ તરત જ પેલી સુવર્ણ વાછરડાની ઘટના બની જાય છે. આ શું બતાવે છે? કે આઝાદી મળ્યા પછી પણ માણસની નબળાઈઓ તો રહે જ છે.
એકદમ સાચું. એ દર્શાવે છે કે આધ્યાત્મિક રસ્તો સહેલો નથી. શ્રદ્ધા અને શંકા, આદર્શ અને વાસ્તવિકતા વચ્ચે હંમેશા એક તણાવ રહે છે. પણ અહીં મૂસાની મધ્યસ્થી અને ઈશ્વરની ક્ષમા પણ બહુ મહત્વની છે.
એટલે નિર્ગમનનો હેતુ એ છે કે સાચી સ્વતંત્રતા એટલે શું એ સમજાવવું.
હા, એ ફક્ત બંધનમાંથી છૂટવું નથી, પણ એક હેતુપૂર્ણ, નૈતિક અને જવાબદાર જીવન જીવવાની તક છે, અને એના માટે કાયદાનું માળખું જરૂરી છે.
ત્રીજું પુસ્તક લેવિયા, લેવિટિકસ, વાઇક્રા. અને તેમણે બોલાવ્યા. સાચું કહું તો ઘણા લોકોને આ પુસ્તક થોડું અઘરું લાગે છે, કારણ કે એમાં બલિદાન, શુદ્ધતાના નિયમો, આવી બધી વિધિઓની બહુ બધી વિગતો છે. આ બધું આજે કેવી રીતે પ્રસ્તુત છે?
જુઓ, સીધી રીતે એ વિધિઓ આજે નથી પડાતી, પણ એની પાછળનો જે વિચાર છે એ બહુ મહત્વનો છે. લેવીનો કેન્દ્રવર્તી વિચાર છે પવિત્રતા, કેદુષા.
પવિત્રતા એટલે ફક્ત શુદ્ધતા?
શુદ્ધતા કરતાં વધુ. એનો અર્થ છે અલગ હોવું, એક ખાસ હેતુ માટે સમર્પિત હોવું. આ પુસ્તક શીખવે છે કે જીવનના દરેક પાસાને, ખાવા પીવાનું, સ્વાસ્થ્ય, સંબંધો, સમય, આ બધાને કેવી રીતે પવિત્ર બનાવી શકાય, કેવી રીતે સામાન્ય કામોમાં પણ ઈશ્વર સાથેનો સંબંધ જાળવી શકાય.
અચ્છા.
અને એમાં જે સામાજિક ન્યાયની વાતો છે, ગરીબોની સંભાળ, વિદેશીઓ સાથે સમાન વર્તન, એ તો આજે પણ એટલી જ, બલકે વધુ પ્રસ્તુત છે. લેવી ખરેખર તો ધાર્મિક વિધિ અને નૈતિક જીવનને જોડે છે. એનો હેતુ એક એવા સમાજની રચના કરવાનો છે જે ફક્ત ધાર્મિક જ નહીં પણ નૈતિક રીતે પણ પવિત્ર હોય.
રસપ્રદ.
ચોથું પુસ્તક ગણના, નંબર્સ, બે મિદબાર, અરણ્યમાં. આ પુસ્તક પહેલા 40 વર્ષના લાંબા રણ પ્રવાસની કથા છે.
હા, નામ પ્રમાણે જ એમાં 2 વાર વસ્તી ગણતરી આવે છે.
હા, જે સમાજના સંગઠનની વાત કરે છે. પણ આ પુસ્તક મુખ્યત્વે સંઘર્ષો, ફરિયાદો, બળવાઓ અને એના પરિણામોથી ભરેલું છે. એ વાસ્તવિકતા બતાવે છે કે એક ગુલામ પ્રજામાંથી એક રાષ્ટ્ર બનવું કેટલું અઘરું છે.
એટલે કે આ પુસ્તક નિષ્ફળતાઓની કથા વધુ છે, પણ એમાંથી શું શીખવાનું? શું એ ફક્ત નકારાત્મક છે?
ના ના, નિષ્ફળતાઓ ચોક્કસ છે, પણ એમાંથી શીખ પણ એટલી જ છે. એ નેતૃત્વ સામેના પડકારો બતાવે છે, શ્રદ્ધા અને અવિશ્વાસ વચ્ચેનો સંઘર્ષ બતાવે છે, એક સમાજ તરીકે સાથે રહેવામાં કેવી મુશ્કેલીઓ આવે છે એ દર્શાવે છે.
જેમ કે પેલી જાસૂસોની વાર્તા કે કોરાનો બળવો.
હા બરાબર. પણ સાથે સાથે ઈશ્વરનું માર્ગદર્શન અને રક્ષણ પણ દેખાય છે. જેમ કે બલામની વાર્તામાં આ પુસ્તકનો હેતુ એ બતાવવાનો છે કે ભૂલોમાંથી શીખીને, જૂની પેઢીની નિષ્ફળતાઓમાંથી બોધપાઠ લઈને નવી પેઢી કેવી રીતે ભવિષ્ય માટે તૈયાર થાય છે, એ સમાજ નિર્માણની એકદમ વાસ્તવિક તસવીર છે.
અને છેલ્લું, પાંચમું પુસ્તક પુનર્નિયમ, ડ્યુટરોનોમી, દેવારેમ, શબ્દો. આ તો મૂસાના અંતિમ ભાષણો છે, નહીં?
હા, પ્રજા હવે વચનબદ્ધ ભૂમિમાં પ્રવેશવાની તૈયારીમાં છે અને મૂસા એમને ભૂતકાળિયાન કરાવે છે, કાયદાનું મહત્વ સમજાવે છે અને ભવિષ્ય માટે ચેતવણી અને પ્રોત્સાહન આપે છે.
અહીં પેલા કરારના સંબંધ પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે ને, આજ્ઞા પાડશો તો આશીર્વાદ, નહીં પાડો તો શ્રાપ.
બરાબર. અને પુનર્નિયમમાં સામાજિક ન્યાય પરનો ભાર વધુ સ્પષ્ટ દેખાય છે. વિધવાઓ, અનાથો, ગરીબો, વિદેશીઓ સમાજના સૌથી નબળા વર્ગોની સંભાળ રાખવાની વારંવાર આજ્ઞા છે.
અને નેતાઓ માટે પણ નિયમો છે.
હા, રાજા, ન્યાયાધીશ, પુરોહિત, બધા માટે નિયમો છે. એમની સત્તા મર્યાદિત કરે છે, એમની જવાબદારીઓ નક્કી કરે છે. મૂસાના મૃત્યુ સાથે આ પુસ્તક અને તોરા પૂરી થાય છે, પણ એ અંત નથી, એક નવી શરૂઆત માટેની તૈયારી છે.
તો આનો હેતુ શું? કરારને ફરીથી સ્થાપિત કરવાનો.
હા, નવી પેઢી માટે અને ભવિષ્યના ન્યાયી અને કરુણાપૂર્ણ સમાજ માટે માર્ગદર્શિકા આપવાનો.
આ 5 પુસ્તકોમાંથી પસાર થતા કેટલાક મુખ્ય વિચારો વારંવાર સામે આવ્યા હોય એવું લાગે છે. એક તો પેલો ઈશ્વર અને મનુષ્ય વચ્ચેની ભાગીદારીનો વિચાર.
હા, એ બહુ મહત્વનો છે.
એવું નથી કે ઈશ્વર બધું જ ઉપરથી કરે છે અને આપણે બસ જોવાનું. તોરા કહે છે કે માણસ આ દુનિયાને સુધારવામાં ઈશ્વરનો ભાગીદાર છે. આ વિચાર ખરેખર ક્રાંતિકારી નથી લાગતો?
ખરેખર છે. એ આપણને નિષ્ક્રિય રહેવાને બદલે સક્રિય જવાબદારી લેવા પ્રેરે છે. આપણે જે સમાજમાં રહીએ, જે પરિવારનો ભાગ છીએ, એના પ્રત્યેની આપણી જવાબદારી આ જ ભાગીદારીનું પ્રતિબિંબ છે.
અને બીજો અત્યંત મહત્વનો વિચાર, ZX, એટલે કે ન્યાય અને પ્રામાણિકતા.
તોરાહ માટે ન્યાય એ ફક્ત કાયદાકીય બાબત નથી, એ એક નૈતિક ફરજ છે, ખાસ કરીને સમાજના નબળા વર્ગો પ્રત્યે.
અને આ ZX ફક્ત કોર્ટ કચેરીમાં જ નહીં, આપણા રોજિંદા વ્યવહારમાં પણ લાગુ પડે, ખરું ને? આપણા વેપાર ધંધામાં, સંબંધોમાં.
ચોક્કસ. જેમ આપણે આજે વાજબી વેપાર, ફેર ટ્રેડ કે સામાજિક જવાબદારી, સોશિયલ રિસ્પોન્સિબિલિટીની વાત કરીએ છીએ, એનો પડઘો અહીં સંભળાય છે. ત્રીજો મુખ્ય વિચાર છે બ્રિત કરાર,
એટલે કે સંબંધ.
હા, ધર્મ એ નિયમોની સૂકી યાદી નથી, પણ એક જીવંત સંબંધ છે, ઈશ્વર અને માણસ વચ્ચે અને માણસો વચ્ચે પરસ્પર, જેમાં પ્રેમ, વફાદારી, જવાબદારી બધું જ હોય.
પછી પેલું કેડુશા, પવિત્રતા.
હા, જેનો અર્થ છે જીવનને એક ઉચ્ચ હેતુથી જીવવું, સામાન્ય વસ્તુઓમાં પણ કંઈક ખાસ અર્થ શોધવો. અને પાંચમો, સ્વતંત્રતા અને જવાબદારીનો સંબંધ. નિર્ગમન શીખવે છે કે મુક્તિનો અર્થ મનમાની નથી, પણ ઉચ્ચ મૂલ્યો માટે સેવા કરવાનો છે.
અને છેલ્લો પણ બહુ મહત્વનો વિચાર, ઝિકારોન, એટલે કે સ્મૃતિ, યાદગીરી.
હા, તોરા વારંવાર કહે છે, યાદ રાખો કે તમે ઇજિપ્તમાં ગુલામ હતા.
ભૂતકાળને યાદ રાખો, ખાસ કરીને પોતાના સંઘર્ષોને, જેથી ભવિષ્યમાં એ જ ભૂલો ન થાય અને બીજાના દુઃખ પ્રત્યે સંવેદનશીલ રહી શકાય. આપણે ગુજરાતમાં પણ પારિવારિક ઇતિહાસ અને સાંસ્કૃતિક પરંપરાઓને કેટલું મહત્વ આપીએ છીએ એ આ જ ઝિકારોનું એક સ્વરૂપ છે ને?
બરાબર.
તોરામાં ઘણા એવા વાક્યો કે વિચારો છે જે આપણને ખરેખર અટકીને વિચારવા મજબૂર કરે છે. જેમ કે ઉત્પત્તિમાં કહ્યું છે, ચાલો આપણે માનવજાતિને આપણા સ્વરૂપમાં આપણી સમાનતા પ્રમાણે બનાવીએ. આટલું નાનું વાક્ય પણ અર્થ કેટલો મોટો.
હા, એ માનવ ગૌરવનો પાયો છે. દરેક વ્યક્તિનું આંતરિક મૂલ્ય છે, કારણ કે એમાં ઈશ્વરનો અંશ છે, ભલે એ કોઈ પણ ધર્મ, જાતિ, લિંગ કે સ્થિતિનો હોય. આ વિચાર જ માનવ અધિકારોનો આધાર બને છે.
સાચી વાત.
બીજો એક શક્તિશાળી વિચાર પુનર્નિયમમાંથી છે, ન્યાય ન્યાયનો જ તમારે પીછો કરવો.
બે વાર ન્યાય.
હા, ભાર મૂકવા માટે. અને પીછો કરવો શબ્દ સૂચવે છે કે ન્યાય કોઈ સ્થિર વસ્તુ નથી, એ એક સતત ચાલતી પ્રક્રિયા છે જેના માટે આપણે હંમેશા પ્રયત્ન કરતા રહેવું પડે.
અને પેલો પ્રખ્યાત વિચાર લેવીએમાંથી, તારા પડોશીને તારા પોતાના જેવો પ્રેમ કરજે, આને તો સુવર્ણ નિયમ, ગોલ્ડન રૂલ પણ કહેવાય છે.
બરાબર. એ શીખવે છે કે નૈતિકતાનો આધાર સહાનુભૂતિ છે, બીજાની જગ્યાએ પોતાની જાતને મૂકીને વિચારવું. અને પેલું વારંવાર આવતું સ્મરણ, યાદ રાખો કે તમે મિસ્રમાં ગુલામ હતા, એ ભૂતકાળના અનુભવને વર્તમાનની નૈતિક જવાબદારી સાથે જોડે છે.
એટલે કે જેણે દુઃખ સહન કર્યું છે તે બીજાના દુઃખને વધુ સારી રીતે સમજી શકે.
હા, અને મદદ કરવા પ્રેરાય. અને છેલ્લે એક વિચાર જે આખા તોરામાં ગૂંજે છે, સાચી શક્તિ શારીરિક બળ કે સત્તામાં નથી, પણ નૈતિક અને આધ્યાત્મિક અધિકારમાં છે. નેતૃત્વ ડરાવીના નહીં, પ્રેરણા આપીને થવું જોઈએ.
તો આ બધા ઊંડા વિચારોને આપણે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ? દાખલા તરીકે વ્યક્તિગત સ્તરે.
વ્યક્તિગત સ્તરે જુઓ, તોરાના પાત્રોની જેમ આપણે પણ ભૂલો કરીએ છીએ. પણ પેલો તેશુવાહનો ખ્યાલ છે ને, એટલે કે પસ્તાવો કરવો, ભૂલ સુધારવી અને સાચા માર્ગ પર પાછા ફરવું, એ આપણને સંબંધોમાં અને કામમાં થયેલી ભૂલો સુધારવાની તક આપે છે.
એટલે કે બીજી તક.
હા, હંમેશા. અને સામાજિક સ્તરે ઝેડેકનો આગ્રહ આપણને અન્યાય સામે અવાજ ઉઠાવવા પ્રેરે છે, સમાજના વંચિત વર્ગો માટે કામ કરવા પ્રેરે છે. પછી ભલે એ સ્થાનિક સ્તરે કોઈ નાની મદદ હોય કે નીતિગત ફેરફારો માટેની હિમાયત.
અને આર્થિક ક્ષેત્રે, વેપાર ધંધામાં.
ત્યાં પણ પ્રામાણિક વેપાર, કર્મચારીઓનું શોષણ ન કરવું, પર્યાવરણની સંભાળ રાખવી, આ બધી બાબતો તોરાના સિદ્ધાંતો સાથે જોડાયેલી છે. પેલા સેબેટિકલ અને જ્યુબિલી વર્ષના વિચારો તો આજે પણ આપણને દેવા માફી, જમીનની પુનઃવહેંચણી, ટકાઉ અર્થતંત્ર જેવા મુદ્દા ઉપર નવેસરથી વિચારવા મજબૂર કરે છે.
નેતૃત્વ માટે પણ કંઈક પાઠ છે.
ચોક્કસ. મૂસાનું ઉદાહરણ બતાવે છે કે નેતાએ સેવક બનવું જોઈએ, સત્તાનો ઉપયોગ લોકોના ભલા માટે કરવો જોઈએ અને ભવિષ્યના નેતાઓને તૈયાર કરવા જોઈએ.
અને આજકાલ આંતરધર્મીય સંવાદની બહુ વાત થાય છે, એના માટે.
એલા માટે પણ. વિદેશીને પ્રેમ કરો જેવી આજ્ઞાઓ આપણને જુદા જુદા સમુદાયો વચ્ચે સમજણ અને આદર કેળવવા માટે માર્ગદર્શન આપે છે.
આખી ચર્ચા દરમિયાન મને એક વાત સ્પષ્ટ થઈ કે તોરા કેટલી અદ્ભુત રીતે આધ્યાત્મિકતા અને વ્યવહારિક જીવનને જોડે છે. એ ફક્ત સ્વર્ગની વાતો નથી કરતું, પણ આ પૃથ્વી પર કેવી રીતે ન્યાય, દયા અને જવાબદારી સાથે જીવવું એ શીખવે છે.
બરાબર.
અને એ જાણવું પણ મારા માટે આશ્ચર્યજનક હતું કે હજારો વર્ષ પહેલાં ઘડાયેલા કાયદાઓ ખરેખર એક ન્યાયી અને કરુણાપૂર્ણ સમાજ રચવાનો કેટલો ઊંડો પ્રયાસ હતો.
મારા માટે સૌથી પ્રભાવશાળી વિચાર પેલો દૈવી માનવ ભાગીદારીનો રહ્યો. એ માન્યતા કે આપણે ફક્ત ઈશ્વરની કઠપૂતળી નથી, પણ આ દુનિયાને વધુ સારી બનાવવામાં તેમના સક્રિય ભાગીદાર છીએ, એ ખરેખર શું કહેવાય, સશક્તિકરણ કરનારો વિચાર છે.
હા, એ આપણી ક્ષમતાઓ અને જવાબદારીઓ બંને પર પ્રકાશ પાડે છે.
અને એ જોવું પણ ગમ્યું કે સામાજિક ન્યાય, નૈતિક નેતૃત્વ જેવા આજના જટિલ પ્રશ્નો માટે પણ આ પ્રાચીન ગ્રંથમાં કેટલું ઊંડાણ અને માર્ગદર્શન રહેલું છે.
અને આ ચર્ચાના અંતે હું એક વિચાર શ્રોતાઓ માટે છોડી જવા માંગુ છું.
જરૂર.
તોરા જે ઝેડેક ન્યાય અને પ્રામાણિકતાનો આટલો આગ્રહ રાખે છે, જો આપણે ખરેખર તેને આપણા રોજિંદા જીવનમાં, આપણા સમુદાયોમાં સક્રિયપણે અને નિષ્ઠાપૂર્વક અનુસરવાનું શરૂ કરીએ, તો તે આપણા આજના વિશ્વને, આપણા સમાજને કેવા સકારાત્મક પરિવર્તન તરફ દોરી જઈ શકે છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.